ఓంకార బిందు కామనం మోహనం చేయ మంగళం భగవాన్ సర్వమంగళ మంగళ్యం సర్వకళ్యాణకార నమ సమయసారాయ స్వామి અત્યારે આપણે કે જાતિ સ્મરણ જ્ઞાનવાળા જીવને આ જીવને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જોયો હતો એ જ જીવ આ જીવ છે એવી કેવી રીતે ખ્યાલ આવે? કેમ કે દેશ ફરી ગયો, વેશ ફરી ગયો, ક્ષેત્ર ફરી ગયું, વાણી ફરી ગઈ, આખી બધી રૂપ ફરી ગયું શરીરનું, અને છતાં પણ કેમ ખ્યાલ આવે એનો એક જબરજસ્ત ન્યાય એમને આની અંદર સિમંદર ભગવાન આપેલો ન્યાય અમાયો છે. એ એકદમ સિદ્ધાંતિક વાત છે કે જો જીવ મધ્યસ્થી વિચાર કરે તો બેસી શકે છે કે આ આત્મા જન્મ મરણથી સહિત હોવા છતાં જન્મ મરણથી રહિત છે. એકદમ પહેલા નિશ્ચયથી વાત કરે છે, પછી કહે છે કે ઉત્પાદથી સહિત હોવા છતાં, એ પ્રકારના વ્યવહારથી સહિત હોવા છતાં ઉત્પાદથી રહી ધ્રુવ છે આત્મા. બે, ત્રીજી વાત કરે છે, આ સિદ્ધ કરવું છે જાતિ સ્મૂળ જ્ઞાનમાં કે આ જ જીવ જે પૂર્વે મેં જોયો હતો એ આ જ છે, એની સંધિ કેવી રીતે થાય છે એના જ્ઞાનમાં જાતિ સ્મૂળ વાળાને, એનો જબરજસ્ત ન્યાય અકાટ્ય ન્યાય છે, એમાં કોઈ તર્ક ને અવકાશ નથી એવું મને લાગે છે. ઉત્પાદવીની વચમાં રહીને, હવે મૂળ વિષય શરૂ થાય, ઉત્પાદવીની વચમાં રહીને ધ્રુવ ઉત્પાદવીથી જુદો રહે છે, વચમાં રહે છે અને જુદો રહે છે, ઉત્પાદવીથી બહાર રહેતો નથી, રહે છે ઉત્પાદવીની મધ્યમાં, છતાં ઉત્પાદવીથી જુદો અને જુદો રહે છે. આવું એક સમયમાં ઉત્પાદવી ધ્રુવ છે અને એવું એનું જ્ઞાન થાય છે. જેવું સ્વરૂપ છે ઉત્પાદવી ધ્રુવોત્તમ સત, એ ઉત્પાદવી ધ્રુવોત્તમ સતમાં અનાદિ અનંત આવી જાય છે, બધી પર્યાયો આવી જાય છે. ઉત્પાદવીથી સહિત અને રહિતનો ન્યાય આપ્યો, કથંચિત સહિત ને કથંચિત રહિત ન્યાય આપી દીધો, તેથી એ એવું જ્ઞાન થાય છે એમ કહે છે. કેવી રીતે થાય પ્રશ્ન, એ કેમ ખબર પડે કે એ જ આ આત્મા છે? કેમ ખબર પડે કે એ જ આત્મા છે જે મેં પૂર્વે જોયો હતો એ જ જીવ આ છે, એમ કેમ ખબર પડે? ઉત્તર વ્યયથી છે. ટૂંકો જવાબ આપી દીધો, વ્યયથી છે. ખબર પડે છે કે વ્યયથી છે. હવે એ વ્યયથી છે એનો ન્યાય આપે છે કે વ્યયથી એ ધ્રુવ આત્મા કથનથી અભિન્ન છે. સર્વથા જો ભિન્ન હોય વ્યયથી તો એ પર્યાયનું અહીંયા જ્ઞાન ન થાય, પણ એ પર્યાયનું જ્ઞાન થાય કે એ પર્યાયથી સહિત મેં જોયો હતો એ જ આત્મા છે. પર્યાયથી સહિત મેં દ્રવ્યને જોયું હતું એ જ આત્મા છે. વ્યયથી એ ધ્રુવ આત્મા કથનથી અભિન્ન છે. જો કથનથી ભિન્ન અભિન્નનો ન્યાય પદાર્થની સિદ્ધિ કરવા માટે કેટલો સુંદર આવે છે, આમાં સમય એકાંતવક અનેકાંતની સિદ્ધિ કરે છે. કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન, અનેકાંત છે, યાદ વાત છે. અને ઉત્પાદથી પણ તે જ ધ્રુવ આત્મા કથનચિત અભિન્ન છે. જેમ વ્યયથી અભિન્ન છે કથનચિત, એમ ઉત્પાદથી પણ અભિન્ન છે. કેમ કે પૂર્વ પર્યાયનો વ્યય થયો છે, વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે, એ ઉત્પાદ પર્યાયથી આ આત્મા કથનચિત અભિન્ન છે. જેમ વ્યયથી અભિન્ન છે એમ ઉત્પાદથી અભિન્ન છે, તેથી આ જ આત્મા છે. એ વ્યય અને ઉત્પાદની સંધિ કરીને ધ્રુવને જોઈએ છે. કથનચિત અભિન્ન છે, અભિન્ન હોવાને કારણે ધ્રુવ. હવે કહે છે કે કથનચિત અભિન્ન હોવાને કારણે ખબર પડે છે કે એમ ખબર પડશે નહીં, ખબર પડે છે કે નહીં, જાણવામાં આવે છે કે આ તેજ છે. પ્રત્યભિજ્ઞાન થઈ ગયું, જાણેલાનું જાણપણું અહીંયા સંધિ કરીને મેળવીએ છીએ. આ તેજ છે કે જેનો વ્યય થયો છે. આ તેજ છે, આ વર્તમાન પર્યાય વાળો જે આત્મા છે તે પૂર્વ પર્યાયનો વ્યય થયેલો જ આત્મા છે. પૂર્વ પર્યાયમાં એ આત્મા હતો, એ પર્યાયનો વ્યય થયો, છતાં એ કથંકિત એનાથી અભિન હતો એવું જે દ્રવ્યને જોયું મેં, ત્યાં એ પર્યાય વર્તમાનમાં ઉત્પાદ છે એનાથી પણ અભિન્ન છે, એટલે એને સંધિ મેળવી ને આ તેજ છે એવું જ્ઞાન બરાબર ત્યાંથી જ પણ જ્ઞાન બને થઈ શકે છે કે જેનો વ્યય થયો છે આ તેજ છે કે જેનો ઉત્પાદ થયો છે. જો કેમ ખબર પડે કે કારણ કે ખબર પડે છે કે આ તેજ છે કે જેનો વ્યય થયો છે, જે પર્યાયનો વ્યય થયો છે, જે પર્યાય પરિણમો તો આત્મા અને પર્યાયનો વ્યય થયો, પણ એ આત્મા તો તેનો તે છે, પર્યાયનો વ્યય થયો પણ ધ્રુવનો વ્યય થતો નથી. એટલે કે જેનો વ્યય થયો છે, જે પર્યાયનો વ્યય થયો છે આ તેજ છે, જે પર્યાયનો વ્યય થયો છે તે જ આત્મા છે કે જેનો ઉત્પાદ થયો છે વર્તમાનમાં, એને ભારતમાં ઉત્પાદ થયો છે. ભાવિય ક્ષેત્રમાં તો ઉત્પાદ ઉત્પાદ હોવા છતાં પણ એ તો એનો એ જ ઉત્પાદ ભાઈ હોવા છતાં પણ એ તો એનો એ જ એવો ને એવો ધ્રુવ છે. ભલે ઉત્પાદ ભાઈ થાય પર્યાયની, પણ આત્મા તો તેનો તે છે. આત્મા બદલો નથી, એની પર્યાય બદલી, પણ પર્યાય બદલતી પર્યાય કથનચિત અભેદ થઈને બદલે છે. બદલતી પર્યાય પણ, સમય સમય વર્તી પર્યાય પણ અભેદ થઈને બદલી જાય છે, દ્રવ્યમાં જાય છે, અને એના જ્ઞાનમાં ફોટો પડી જાય છે. વ્યય થયેલી પર્યાયનો ફોટો એ જ્ઞાનમાં આવી જાય છે, અને એના જ્ઞાનમાં આવી જાય છે. એ જે આત્માને જાણે છે એના જ્ઞાનમાં પણ આવી જાય ફોટો પૂરો પર્યાય. એવું છે, ફોટો છે ફોટો પાડેલો છે, જુઓ તો એ જ ફોટો આવે, બીજો કોનો ફોટો આવે? ફોટો જે પાડ્યો એ જ આવે ને, જુએ તો બીજો આવે ને ક્યાંક?
ચિત્રપટનું દ્રષ્ટાંત પ્રવચન સારમાં છે, સાડા દેશ ચિત્રપટ,
ચિત્રપટ
ભૂતની પર્યાય ને ભવિષ્યની પર્યાયમાં તીર્થંકરો છે, એ બધા ચિત્રપટ એક જ ચિત્રપટમાં, વર્તમાન ચિત્રપટ જે છે ભૂતકાળના તીર્થંકરો અને ભવિષ્યકાળના તીર્થંકરો એક જ ચિત્રપટ ઉપર દોરાયેલા હોય, એ રીતે એને જણાય છે. એ રીતે દ્રવ્યની અંદર બધી પર્યાયો પડી છે,
પડી છે
એ રીતે જ્ઞાનની અંદર
તો જ પદાર્થની સિદ્ધિ થાય, એક પર્યાય બાદ ન થાય. પ્રવચન સારમાં 114 કથામાં ચાર નરક આદિની મનુષ્યાદિની પર્યાય અને સિદ્ધ પર્યાય તેનાથી તે સમયે તન્મય છે એવો પાઠ છે. પદાર્થની સિદ્ધિ છે, પ્રયોજનની સિદ્ધિ અલગ છે, પદાર્થની સિદ્ધિ અલગ છે. પ્રયોજનની સિદ્ધિ થાય છે અને પદાર્થની સિદ્ધિ થઈ જાય છે. કેવળ પદાર્થની સિદ્ધિ માટે તો પ્રયોજનની સિદ્ધિ થતી નથી, પ્રયોજનની સિદ્ધિ અનુભૂતિથી થાય છે અને નહીંથી થાય છે. પદાર્થ છે પ્રમાણ જ્ઞાનનો વિષય છે, અને પ્રયોજન સિદ્ધિ નહીંથી થાય છે, નહીંમાં એવી વાત. ઉત્પાદ હોવા છતાં પણ એ તો એનો એ એવો ને એવો ધ્રુવ છે. જ્ઞાનમાં ફોટો પડી ગયો છે, એ રીલ પાછો રિમાઇન્ડ થઈ ગયું. રિવાઇન્ડ હોકર જ્ઞાન લ્યા તમે, બરાબર? પ્રોપર શબ્દ છે,
એકદમ પ્રોપર શબ્દ.
ફોટો અને રિવાઇન્ડ ત્રણ લોકનું સ્પષ્ટ સ્વરૂપ. પુરુષ કમર પર હાથ રાખી બંને પગ પોળા કરી ઉભો છે, ઉભેલો પુરુષ પગ પોળા અને કમર ઉપર હાથ, એવો પુરુષ, એવો આકાર, એ દ્રષ્ટાંત. એના વચમાં ત્રસ નાડી છે. આ જે લોકનું સ્વરૂપ છે એ બતાવે છે દ્રષ્ટાંતથી, અને એના વચમાં ઊભી, વચમાં ઊભી ત્રસ નાડી છે. એમાં સૌથી ઉપર સિદ્ધાલય, લોક અગ્રભાગ ઉપર સિદ્ધાલય છે, પછી સ્વર્ગલોક, સર્વાર સિદ્ધિ આદિ છે. ઉપર ગયા પહેલા, ઉપરથી પછી આ નીચે આવીએ છીએ તો સ્વર્ગલોક આવે છે, એમાં સર્વાસ્થિતિના વિમાનો છે આદિ. હવે સૌથી નીચે નિગોદ અને નરક છે, સૌથી નીચે. હવે વચમાં બોલો ઉર્ધલોક અધોલોક, બેની વાત આવી, મધ્યલોક. વચમાં મધ્યલોક આવ્યો, આવો આ વચમાં મધ્યલોક આવો, આ ત્રણ લોક બરાબર છે. એમાં જીવ હવે દ્રષ્ટાંત આપે છે, જેમ એક બોટલની અંદર જીવડા ઠસા ઠસ ભરેલા હોય, એક પાણીની બોટલ હોય ને એમાં જીવડા ઠસો ઠસ ભરેલા હોય પાણીની બોટલમાં, એમાં કોઈ નીચેથી ઉપર, ઉપરથી નીચે, અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં, આ અરે બિચારા આકુળ વ્યાકુળ થઈ રમણ કરી રહ્યા છે, ગરીબમાં ઉપર ગરીબમાં નીચે, ગરીબમાં ઉપર ગરીબમાં નીચે, દેવ મનુષ્ય ત્રણમાં એમને ગોથા ખાધા કરે છે ત્રસનાળીની અંદર. આ બધો તમાશો હું દૂર રહીને જોઈ રહ્યો છું. આ સાક્ષી જ્ઞાતા, આ બધું આ વિશ્વની જે રચના છે એને હું તમાશો છે, નાટક છે એને હું જ્ઞાતા ભાવે છું, દૂર રહીને જોઈ રહ્યો છું, એમાં ભળીને જતો નથી, ભલે તો જોવાય નહીં, જોવાય નહીં તો જ્ઞાન દઈએ નહીં, જ્ઞાન નહીં રૂપ થઈ જાય, એ તો કોઈથી બધું નથી. બધાના સંયોગ વિયોગને હું દૂર રહી જોઈ રહ્યો છું, બસ આ નાટકને માત્ર જોવું, જાણવું, દેખવું એ આત્માના જ્ઞાનનો સ્વભાવ છે. બસ આ બિચારા દુઃખી થાય છે, અહીંથી વાનમાંથી આ ભટકે છે આ ત્રણ લોકમાં. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા કરતા રાગાદી મારા કર્મ, આવી કરતા કર્મ પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનરૂપ છે. અક્ષરે અક્ષર જાણે અમૃતચંદ્રાચાર્યની ટીકા કરી છે સમયસારના કરતા કર્મધિકારની પહેલી ગાથા, પહેલો શ્લોક, એની અંદર આ ચોખ્ખો શબ્દ છે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા કરતા રાગાદિ મારા કર્મ, આવી કરતા કર્મ પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનરૂપ છે. આત્મા કરતા ને રાગ મારું કર્મ, એવી કરતાપણાની બુદ્ધિથી જે પ્રવૃત્તિ થાય છે એ અજ્ઞાનરૂપ છે, અજ્ઞાનમય છે, એમાં જ્ઞાન નથી, એટલે કે વિપરીત છે. આત્મા જ્ઞાનનો કરતા છે, એને બદલે રાગનો કરતા માની અજ્ઞાન થઈ ગયું. આવા કરતા કર્મ અજ્ઞાનનો નાશ કરતા કર્મથી જ થાય છે, અકર્તાના લક્ષે થાય છે એવું એવી સિદ્ધિવાણી નથી. ભલે લક્ષ તો કરતાનું નાયકનું છે, પણ જે અજ્ઞાનની પર્યાયનો અભાવ થાય છે અને જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય છે, એ જ્ઞાનની પર્યાય અનન્ય થાય ત્યારે જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય છે. માટે કરતા કર્મ કે કરતા કર્મનો નાશ થાય કે બરાબર સમજાય. હું કરતાને રાગ મારું કર્મ એવો અજ્ઞાન અનાદિ અજ્ઞાનમય જે ભાવ હતો, એ જ આત્મા પોતે પોતાના જ્ઞાન નિર્ણાયક તરફ જ્યારે વાળે છે ત્યારે એ આત્મા ને કરતા કર્મનો અનન્ય પણ થાય જ. જ્યાં સુધી કરતા કર્મનો અનન્ય ન થાય ત્યાં સુધી અજ્ઞાનનો નાશ ન થાય. કરતા કર્મ રૂપે જે જ્ઞાનનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયમાં કરતા કર્મ રૂપે અજ્ઞાનનો વ્યય સમય એક થાય છે. અનુભવના કાળે એમ કે ચતિત કરે છે, કરતા કર્મ કરતા કર્મથી જ જાય છે. કરતા કર્મ એટલે અજ્ઞાન, પછી કરતા કર્મ એટલે જ્ઞાન થી જ જાય છે. એકમાં કરતા કર્મ અજ્ઞાન છે અને બીજામાં કરતા કર્મ જ્ઞાન થઈ ગયું. અજ્ઞાનનો વ્યય ને જ્ઞાનનો ઉત્પાદ આ અનુભવના કાળે થાય છે. કેમ કે અજ્ઞાનનો જે વ્યય એ કરતા કર્મની પ્રવૃત્તિ હતી અને જ્ઞાનનો ઉત્પાદ એ પણ કરતા કર્મની પ્રવૃત્તિ છે. અજ્ઞાન સાથે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. માટે આત્મા કરતા ને જ્ઞાન મારું કર્મ એ જે ટીકામાં છે એ જ વાત અહીંયા થઈ છે. આ વિરૂપ છે, કરતા કર્મનો જ્ઞાન કરતા કર્મના જ્ઞાન વડે ટળે છે. અકર્તાનું લક્ષ્ય ટળે છે એવી વાણી ના આવી, વાણી એમ આવી દ્રષ્ટિપૂર્વક જે જ્ઞેય થાય છે ને એ જ્ઞેયની પ્રધાનતાનું કરી રહ્યું છે. કેમ કે કરતા કર્મ કરતા કર્મ થી જાય છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન કરો છો. કેમ જ્ઞાન સિવાય શું કરે? જ્યાં જ્ઞાન જ્ઞાન થયું આત્માનું, ત્યાં અનન્ય થઈ ગયું જ્ઞાનાત્મા થી. કરતા કર્મ અનન્ય કોણ? કે કરતા કર્મ ભેદ નહીં ભાષો તો એ ભેદ દેખાતો નથી. કરતા કર્મ એકરૂપ છે, એ અનન્ય થાય છે. પર્યાય થી કથન થી અનન્ય છે. તો આપણે આવી ગઈ વાત ઉત્પાદન થી કથન થી કર્મી ને કથું છે.
કર્તા કે લક્ષ્ય સે કર્તા કર્મ કા જ્ઞાન દૂર નહીં હોતા હૈ, ક્યોંકિ અકર્તા કા લક્ષ્ય વો તો એક નય પક્ષ હો ગયા.
હા,
જબ કર્તા કર્મ કા અનન્યપના હોતા હૈ તબ કર્તા કર્મ
કા, તબ અકર્તા કા જો નય પક્ષ છૂટ જાતા
છૂટ જાતા
હૈ. અકર્તા કા નય પક્ષ છૂટતા હૈ તો વો પરણતા હૈ.
બરાબર,
આત્માને જાણવા રૂપે પરણે છે. ત્યારે જાણનારો હું ને જણાયો તે પણ હું એમ કરતા કર્મનું અનન્યપણું થાય છે. છઠ્ઠી ગાથામાં જે છે અનન્યપણું કરતા કર્મનું, એ જે અજ્ઞાન હતું કરતા કર્મનું અજ્ઞાન, એ કરતા કર્મનું અનન્યથી અજ્ઞાન ટળી ગયું. છઠ્ઠી ગાથાના બીજા પારામાં કરતા કર્મનું, કરતા કર્મનું અનન્ય થયું તો અજ્ઞાન ટળી ગયું. રાગની સાથે કરતા કર્મ બુદ્ધિ હતી એ ટળી જાય છે, અને જ્ઞાન સાથે કરતા કર્મ જોડાઈ જાય છે. બરાબર છે કે પર જ્ઞેયની સાથે જ્ઞાતા જ્ઞેયની ભ્રાંતિથી આત્માનો નાશ થઈ જાય છે. આ તે 271 નંબરના કળશમાં હું જ્ઞાતા ને છ દેવ મારું નહીં એવી જે ભ્રાંતિ અનાદિકાળથી ચાલતી હતી, આ એ ભ્રાંતિ જ્યાં સુધી છે ત્યાં સુધીમાં આત્માનો નાશ, એટલે સમ્ય જ્ઞાન પ્રગટ થતું નથી. આત્મા તિરોભૂત થઈ જાય છે ભ્રાંતિમાં, દેખાતો નથી હોવા છતાં. પરજ્ઞેયની સાથે જ્ઞાતાજ્ઞેયની ભ્રાંતિથી આત્માનો નાશ થઈ જાય છે એમ આપણને ઉપદેશ આપ્યો કે તમારે પરજ્ઞેયની સાથે કરતા કર્મ સંબંધ તો નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, પણ જો જ્ઞાતાજ્ઞેય સંબંધ છે એમ જો તમારા શ્રદ્ધા જ્ઞાનમાં રાખશો તો તમને આત્માનો અનુભવ નહીં થાય. એ તો ભ્રાંતિ ભગવાને કહી છે. હું આપણને ઉપદેશ આપ્યો છું, એ ઉપદેશ આપ્યો ત્યારે આપણે હા પાડેલી છે. હા પાડેલી છે એનું અનુસંધાન મને જ્યારે આ પહેલો કળશ વાંચ્યો ત્યારે મનમાં એમ થયું, આ આ વાત તો કોઈ અપૂર્વ ભ્રાંતિનો શબ્દ આવ્યો. 13મી સાલ 14મી સાલ આજથી 30 વર્ષ પહેલાની વાત છે. ત્યારે ચોટ લાગી હતી મને, ચોટ લાગી હતી. શું માં ઓલું સાંભળેલું અને અહીંયા હા પાડી હતી કે આ પ્રભુ પ્રમાણ વચન છે, એટલે અહીંયા અત્યારે એ વખતે ભાવ અવ્યક્તપણે સાંભળેલું આવી જાય છે. આવ્યું પોતાનું આ જ્ઞાન સ્વરૂપ જ્ઞાનમય આત્મા જ જ્ઞેય છે, એટલે પર પદાર્થ જ્ઞેય નથી પણ તારો આત્મા જ જ્ઞેય છે. કે તમે 271માં કહ્યું કે આત્મા જ્ઞાન આત્મા જ્ઞેય ને આત્મા જ્ઞાતા એ ત્રણ ભેદ. પોતાનો આ જ્ઞાન સ્વરૂપ એટલે કે જ્ઞાનમય આત્મા જ જ્ઞેય છે, પર પદાર્થ ખરેખર આત્માનું જ્ઞેય નથી. અને જો જ્ઞેયમાં અટકીશ તો એ ભ્રાંતિ આત્માનો નાશ થશે, આત્માનો અનુભવ નહીં થાય. આત્માને જાણવાવાળું જ્ઞાન જ જ્ઞાન છે. આ એક મહત્વની બીજી વાત આવી. શાસ્ત્રને જાણવા વાળું જ્ઞાન જ્ઞાન જ નથી, છ અગ્નિને જાણવા વાળું જ્ઞાન જ્ઞાન જ નથી, આત્માને જાણવા વાળું જ્ઞાન જ જ્ઞાન છે. શ્રીમદે કહ્યું કે જે જ્ઞાન આત્માને જાણતું નથી તે જ્ઞાન શું કામનું છે. એટલે જ્ઞાનની વ્યાખ્યા કરે છે આપણી સામે બેસીને, આપણે સમજાવે છે કે ભગવાન જ્ઞાન કેને કહે છે કે જેને આત્માને જાણવા વાળું જે જ્ઞાન તે જ્ઞાન છે. જે જ્ઞાન આત્માને જાણતું નથી તે જ્ઞાન જ નથી, આત્માને જાણવા વાળું જ્ઞાન જ જ્ઞાન છે. ઉપરમાં પોતે જ્ઞેય છે એ કહી દીધું. હવે આત્માને જાણવા વાળું જ્ઞાન જ્ઞાન જ છે. જ્ઞેયની વાત કરી જ્ઞાન ની વાત કરી અને જ્ઞાન કોને કહેવાય કે જે જ્ઞાન આત્માને જાણે તેને જ્ઞાન કહેવાય. બહુ સુંદર વ્યાખ્યા છે, અદભુત વ્યાખ્યા. જે જ્ઞાન માં આત્મા જણાય છે તે જ્ઞાન ને ભગવાન જ્ઞાન કહે છે એમ, કેમ કે અભેદથી ને જાણે છે. જ્ઞાન આત્મા ને અભેદથી ને જાણે છે, અન્ય થી ને જાણે છે, અન્વય થી ને જાણે છે, જુદું રહીને જાણતું નથી. પરજ્ઞેયોથી અત્યંત વિમુખ થયો થકો, એટલે કે વ્યાવૃત થતો થકો. પરજ્ઞેયોથી વ્યાવૃત થાય પાછો પડે છે, વિમુખ. પરજ્ઞેયોથી વિમુખ થયું થકું જ્ઞાન અને જ્ઞાયક ની સન્મુખ થયું થકું જ્ઞાન જાણનારો જણાય છે. અરે વર્ષો થી કહું છો આત્મા જાણનારો છે. જાણનારો પંકજ જાણનારો જણાય છે. હો પંકજ પ્રેમચંદજી જાણનારો જણાય છે. હો બીજું કઈ જાણનારો જણાય છે. જણાશે એમ નહીં હો, જાણનારો જણાય છે. આમ જ્ઞાન પરજ્ઞેયોથી વિમુખ થઈ સ્વજ્ઞેયમાં આવી જાય છે. જાણનારો જણાય છે એમ જે નક્કી કરવા જાય ત્યાં પરજ્ઞેયથી વિમુખ થઈ જાય જ્ઞાન અને સ્વની સન્મુખ થઈને જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એવો વિચાર છૂટી જાય છે અને પછી જ્ઞાન પ્રત્યક્ષ થઈ જાય છે. અનુભવના કાળે પછી જાણનારો જણાય છે એવો ભેદ રહેતો નથી, સ્વજ્ઞેયમાં આવી જાય છે. જાણનારો જણાય છે, બીજી વાર આવ્યું, જાણનારો જણાય છે, પર જણાતું નથી. આ હા હા, આ હિંમત કેમ આવી કે આત્મા પરને જાણતો નથી, જાણનારો જણાય છે, હિંમત કેમ આવી? સાંભળેલી છે એટલું નહીં પણ અનુભવેલી છે માટે હિંમત આવી. એટલી સાંભળવાથી હિંમત નથી આવતી, અનુભવના બળ વિના. આખા સમાજની સામે બળવો, આખા સમાજે બળવો પકાય એક વ્યક્તિની સામે, આખા સમાજ કોઈ મારી પણ કેમ એ વખતે તમે જ સાચા છો એ કોઈ વાસો સાંભળનાર નથી. ગુરુદેવ તો ચાલ્યા ગયા હતા. એટલું ખરું કે આવું આપો બહુ થયો ત્યારે એક ભાઈએ બેન્સને પૂછ્યું, આટલો બધો આપો થાય છે લાલુભાઈની બેન્સ તો? બેન્સી એ છે કે લાલુભાઈ ખોટા છે? ના, એક શબ્દ બોલતા બધા ભલે ખોટા કીએ પણ એક ભાઈ મને આવી ને ખાનગી માં વાત કરી. બોલે નહીં, દરેક ક્ષેત્ર કાળ ભાવ જોઈને બોલે નહીં, પણ જે આ કહે છે કે જાણનારો જણાય છે પણ જણાતો નથી એ વાત આપણે અનુભવેલી સાંભળેલી ને એને પણ અનુભવીને સાંભળેલી છે. એ વાત સાંભળેલી છે વાત, જાણનારો જણાય છે.
આ કાળે પણ આપને આ વાત બરાબર લીધી અને એ પ્રકારનો પ્રયોગ થયો, આપને
પ્રયોગ થયો, અનુભવ થયો,
એ રીતે થયો.
જાણનારો જણાય એમાં જ અનુભવ થઈ ગયો મને. એ છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમતિ રહી જ છે એટલે પરિણામ કરતા નથી. પહેલો એમાં એવું પરિણામ મારાથી ભેદ છે તેથી પરિણામ હું કરતા નથી. અને જ્યાં બીજો પારો આવ્યો કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ ગણાયો તે સૌર પ્રકાશની અવસ્થામાં જ્ઞાયક છે. સોનગઢની રૂમમાં બેઠો હતો, અથડે તક્યો હતો બાર પાસે, સામે ટુવાલ ટીગાતો હતો દોરી ઉપર, ટુવાલ ઉપર મારી નજર હતી. આ જ્ઞેય છે, આ મને જ્ઞેય જણાતું નથી, પણ નાયક જણાય છે, જાણનાર જણાય છે કે અહીંયાથી વિમુખ થઈ ગયું જ્ઞાન અંદરમાં એ જ વખતે.